તારીખ 20/8/1996 શ્રી સમયસર કળશ ટીકા શ્લોક નંબર 160 અને 161 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 101.
સમયસર કળશ ટીકા નિર્ભરાધિકા કળશ 160 પોતાનું શાશ્વત સ્વરૂપ અવ્યાબાદ છે, તેની કોઈ બાધા પહોંચાડી શકે એવી વસ્તુ સ્થિતિ નથી, એવી નિશંકતા હોવાને લીધે, વસ્તુના સ્વરૂપની નિશંકતા હોવાને લીધે જ્ઞાનમાં કોઈ પણ પ્રકારે અકસ્માતો કાંઈ થશે તો મારું શું થશે, મને શું થશે એવો ભય જ્ઞાનીને હોતો નથી. અને તેથી તે ભય સંબંધીનું દુઃખ પણ જ્ઞાનીને હોતું નથી. એક વર્ષનો વિષય છે. જ્ઞાનમ સદા વિંદતે, સ એટલે સમય દ્રષ્ટિજી, સ એટલે તે પણ સમય દ્રષ્ટિજીવની વાત ચાલે છે. સમ્યક દ્રષ્ટિજી જ્ઞાનને સાત શુદ્ધ ચૈતન્ય વસ્તુને, જ્ઞાનને એટલે પોતાના આત્માને, શુદ્ધ ચૈતન્ય વસ્તુ એટલે પોતાનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ કેવું છે, શુદ્ધ ચૈતન્ય. અનુભવ જ્ઞાન છે એ સહેજે સહેજે ઉત્પન્ન થયું છે, સહજ દશા છે એમ કેવું છે. કોઈ કૃત્રિમ દશા નથી, કર્તૃત્વથી ઉત્પન્ન કરાયેલી એવી દશા નથી. મળી કેવું છે કે સતતમ અખંડ ધારા પ્રવાહરૂપ છે, એના આત્રો પણ પડતો નથી, એક ધારો પોતાના સ્વાનુભવના પરિણમન કરી રહ્યું છે. મળી કેવું છે કે સહજન ઉપાય વિના એવી વસ્તુ છે, સ્વાભાવિક પણ એમ જ છે, એની સ્વાભાવિકતા લીધી છે, સહજ કરીને સ્વાભાવિકતા છે. કેવો છે સમય દ્રષ્ટિજી? એની શંકા આકસ્મિક ભયથી રહીત છે. એમાં નિશંક છે. અહીંયા જે શ્લોકનો વિષય છે એ અકસ્માત ભય સંબંધીનો છે. અકસ્માત નો ભય એથી રહીત જ્ઞાની છે. એમને અકસ્માત જેવું કાંઈ દેખાતું નથી. ન્યાય એવો છે કે જેમ કેવળ જ્ઞાનમાં એક જ સમયમાં ત્રણેય કાળના બનાવો ઘણે જતા હોવાથી કેવળ જ્ઞાનીને કોઈ વાત અકસ્માત જેવી લાગે ખરી કે ન લાગે? કેમ કે પહેલેથી ખબર છે જેટલું કાંઈ આગામી ભવિષ્યકાળમાં બનવાનું છે એ પહેલેથી ખબર છે. જો કેવળ જ્ઞાન ને અકસ્માત જેવું કાંઈ નથી તો એ કેવળ જ્ઞાનને સ્વીકારનાર એવા સમ્યક શુદ્ધ જ્ઞાનીને પણ અકસ્માત જેવું કાંઈ નથી. અકસ્માત તો એટલે કહેવાય છે કે પહેલા સંજોગો લેવાનો હોય જે બનાવ બનવાનો હોય અને એકદમ એ બનાવ બની જાય એટલે લોકો એને અકસ્માત કહે છે. કેમ કે ખબર નથી પડતી કે આવો કોઈ બનાવ બનવાનો છે એટલે એને અકસ્માત કહે છે. પણ જ્ઞાનીને જે જે કાળમાં જે જે બનવા યોગ્ય હોય તે જ બને છે, કાંઈ બીજું બનતું નથી એવી પ્રતીતિ હોવાથી અને એ પ્રકારનું સમાધાન હોવાથી અકસ્માતનો ભય જ્ઞાનીને થતો, અકસ્માત ભયથી રહી છે. આકસ્મિક એટલે અણચિંતિનું, તત્કાળ જ અનિષ્ટનું ઉપજવું તે અકસ્માત ભયથી રહી છે. આકસ્મિક એટલે શું? કે જે જેનો કઈ આગળ પાછળ ચિંતન કે ખ્યાલ આવે નહીં, વિચાર પણ આવે નહીં અને કોઈ અનિષ્ટ બનાવ તત્કાળ ઉપજે તો એનો ભય અજ્ઞાન દશામાં લાગે છે. જ્ઞાની તો તે જ વખતે જ્યારે એવો કોઈ બનાવ બને ત્યારે તે જ વખતે અંદર પોતામાં તપાસ કરી લે છે કે તને શું થયું, જો જે તને શું થયું કે તને કાંઈ થયું નથી, ખાલી ગુણ બદલાનો છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે અને સામે ગુણ બદલાનો છે. તો જ્ઞેયનું બદલવું જ્ઞેયમાં થયું પણ આ જ્ઞાનને શું થાય? જ્ઞાનને કાંઈ ન થાય. બદલાનું તો બદલાનું જણાવ્યું ને, બસ વાત પૂરી થઈ, પછી વધારે જ્ઞાનને કાંઈ લેવા દેવા નથી. શું વિચારે છે સમ્યક દ્રષ્ટિથી? કેમ એને અકસ્માત ભયથી રહી છે એવા કયા વિચારથી? એમ કહ્યું એમની પાસે સમાધાનનું કારણ છે કે ભય થતો નથી. કે અત્ર તત્ આકસ્મિકમ કિંચન ન ભવેત, શુદ્ધ ચૈતન્ય વસ્તુઓમાં કયું છે લક્ષણ જેનું એવું આકસ્મિક અર્થાત ક્ષણ માત્રમાં અન્ય વસ્તુથી અન્ય વસ્તુ પણ એવું કઈ છે જ નહીં, તેથી તને ભય ક્યાંથી હોય? એમ કે છે કે જે કાંઈ ફેરફાર થયો એ પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં તો થયું નથી. વસ્તુ ત્રિકાળ અસંગ અને નિર્લેપ છે, એમાં કાંઈ થતું નથી, થઈ શકતું નથી, થવાની કોઈ શક્યતા પણ નથી. એનો પ્રત્યક્ષ અનુભવ ગોચર વર્તતો હોવાને લીધે ભય થવાનો કોઈ અવકાશ નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જીવને આકસ્મિકપણાનો ભય ક્યાંથી હોય એમ પ્રશ્ન પૂછે છે ઉલટાના, એવો ભય હોય જ ક્યાંથી? એમ કે છે તો હોય શકે જેમ માણસને કોઈ બોમ્બનો ધડાકો થયો અને બોમ્બનો ધડાકો થયો ત્યારે એમ લાગ્યું કે કાંઈ થયું તો ખરું પણ હું સહી સલામત વાત પૂરી થઈ ગઈ. ત્યાં પોતે પોતાને સહી સલામત પણ જોયો ત્યારે એને જે કાંઈ થયું તે થયું પણ મને કાંઈ થયું નથી એટલે ભય નથી થતો. પણ જે કાંઈ ફેરફાર થયો એ આત્માની બહાર થયો અને આત્માને કાંઈ થયું નહીં એનો સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે. તેથી તને ભય જ્ઞાનીને નથી. અર્થાત ભય નથી હોતો શા કારણથી? એક જ્ઞાન સ્વતઃ આવે. શુદ્ધ જીવ વસ્તુ પોતે સહજ જેવી છે ને જેવડી છે, શું તો શુદ્ધ વસ્તુ માત્ર તેવી છે ને તેવડી છે. અતીત અનાગત વર્તમાન કાળમાં નિશ્ચિત એવી જ છે. આત્મા જે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એ અનંત ભૂતકાળમાં, અનંત ભવિષ્યકાળમાં અને વર્તમાનમાં જેવી છે ને જેવડી છે એવી નીવડી જે અમને નજરીએ છે. એટલે શાશ્વત પણ છે અને અવ્યાબાદ પણ છે. આત્મ સ્વરૂપને કાંઈ પણ થવાની પહોંચ જગતમાં કોઈ સંયોગની, કોઈ વિયોગની, કોઈ દ્રવની, કોઈ ભાવની, કોઈ શક્તિની કોઈની પહોંચ નથી. વસ્તુ એવી ચૈતન વજ્ર તેને કાળે એમને મળીએ છે. મોટી વાત તો એ છે કે એ શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં અનંત શાંતિ, અનંત નિરાકુર શાંતિ અને અનંત નિરાકુર સુખ જે ભરેલું છે તો એમને મખંડ્રીય છે. દુઃખનો તો ઉત્પન્ન થવાનો અવકાશ નથી, પણ જે અનંત સુખ છે, અનંત સુખધામ, કેટલું અનંત અનંત અને અચિંત્ય, એ સુખને કોઈ બાધા ન પહોંચાડી શકે. અવ્યાબાદ સુખ તો એમને ભરેલું એમને જ રહીએ છે. ઇન્ફેક્ટ એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. જેને એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે એને કેવી રીતે ભય થાય? પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ વસ્તુ મારી વસ્તુ આમ છે, મારામાં જે અનંત સુખ ને અનંત શાંતિ છે એમને મળીએ છે. સર્વકાળે એમને મળીએ છે. બહારના કોઈ પણ બનાવો સાથે એને કાંઈ સંબંધ થતો નથી. નિરપેક્ષ છે સર્વ પ્રકારના સંયોગ વિયોગથી. વસ્તુ પોતે નિરપેક્ષ છે. બસ મારી મૂડી સલામત છે એમ જેને ખબર પડી અને બિનતા કેવી રીતે આવે? અને બિનતા આવવાનો કોઈ પ્રસંગ
નથી.
અગ્નિ નહીં, વાયુ નહીં, પાણી નહીં, શસ્ત્ર નહીં, અસ્ત્ર નહીં, એટલું તો ગીતામાં આવે છે. નૈનમ છેદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક. પાવક એટલે અગ્નિ. ન છેદયંતિ, એને છેદી શકાતું, ભેદી શકાતું નથી. એ અશ્લોક તો ગીતામાં આવે છે. સાંખ્ય યોગ છે ને, સાંખ્યમાં આત્મા છે, સફળની દર્શનનો વિષય આત્મા લીધો છે. સાંખ્ય હું પકડ્યું, સમ્યક દર્શનનો વિષય આત્મા એટલો જ પૂરો આત્મા લઈ લીધો. એક સમયની પર્યાયને બાદ કરીને સર્વથા ન માને. દ્રષ્ટિમાં તો ઠીક છે, પણ જ્ઞાનમાં તો પાછું એ જ વખતે પર્યાય હોવી જોઈએ, એ ત્યાં નથી એ વિશે. એટલે આત્માને તો જેવી રીતે આપણે સમીર દર્શનનો વિષય વર્ણે એવી જ રીતે ત્યાં વર્ણન છે. કુટસ્થ તો કોઈ કુટસ્થ, ધ્રુવ તો કોઈ ધ્રુવ, શાશ્વત નિશ્ચય શાશ્વત. અલ્પ છે. અલ્પ છે. કેટલો છે? અલ્પ છે. જે જ્ઞાન દશાની પરિણતિ છે એ મુખ્ય છે. પિતાના પિતાના સ્વરૂપ આશરે જે પરિણતિ છે એ મુખ્ય છે, અને જે પુરુષાર્થની નબળાઈને લઈને જેટલો કાંઈ થાય છે એ અલ્પ છે. એટલે અલ્પની ગણના કરવામાં આવતી નથી, અધ્યાત્મમાં એની ગણના નથી, પરમાણુ યુગમાં એની ગણના છે. એ જાણવાના વિષયમાં જાય છે, શણા જાય છે, પરમાણુ યુગના વિષયમાં જે અલ્પની ગણતરી છે કે આપી આટલું અલ્પ છે ગુણસ્થાન અનુસાર, એ જાણવાનો વિષય છે. અધ્યાત્મમાં એની જરા પણ મુખ્યતા નથી હોતી. મુખ્ય તો મુખ્ય રહે છે, મુખ્ય તો મુખ્ય રહે છે, ગૌણ નો હિસાબ નહીં પછી. ગૌણ ને ગૌણ કરી નાખવામાં આવે છે, જે ગૌણ છે તેને એને અવગણવામાં આવે છે, જે ગૌણ છે તેને અવગણવામાં આવે છે, એમ વાત છે. સહજ થાય, સહજ થાય, ન થાય થાય, પણ એ ગૌણ વિષય છે, મુખ્ય વિષય એ નથી. શું કહે છે, પોતે શુદ્ધ જીવ વસ્તુ પોતે સહજ જીવી છે, જીવડી છે, તેવી છે ને તેવડી છે. ત્યારે તે અતીત અનાગત અને વર્તમાન કાળમાં નિશ્ચય છે એવી છે. મુક્ષ જીવ નાનીની દશા જોઈને પ્રેરણા મેળવે છે, બહુમાન કરે છે, અને તેથી તેના દર્શનનો અનુભાગ ઘટે છે. ઉદય પ્રસંગમાં મુમુક્ષ કોઈ ભૂમિકા ન છે, એ પહેલા પકડવું પડે. અવલોકનની ભૂમિકામાં હોય તો પોતાનું અવલોકન કરે, નામને પકડીને અવલોકન કરે. મુમુક્ષ જયારે પ્રશ્ન નીકળે ત્યારે ભૂમિકા તરીકે નીકળવી જોઈએ. ભૂમિકા વગર સુધી મુમુક્ષ લઈએ તો અનેક ભૂમિકામાં મુમુક્ષ હોય, બધાને તો કોઈ વાત લાગુ પડે. અર્ધજ્ઞાનની ચર્ચા ચાલી ને દેવકુમારજી સાથે, ભેજ્ઞાન રાગથી કરવું એમ કેમ છે, રાગથી ભેજ્ઞાન કરવું એમ કેમ, જ્યાં ભેજ્ઞાનની ભૂમિકા આવે ત્યાં એમ જ થાય. ગ્રહની મુખ્ય એમ લેતા નથી, મુમુક્ષુ તમે કહો પણ બધા મુમુક્ષુ ન જોઈએ. મુમુક્ષુ નો સ્ટેજ ક્યાંથી શરૂ થાય છે એ કઈ ખબર નથી. પરિભ્રમણની વેદના ને જીવનાથી મુમુક્ષુ નો પ્રારંભ, જે પૂર્ણતાના લક્ષ્ય પહેલાનો જે છે એ કઈ ખબર નથી. મુમુક્ષુ બધા જે શાસ્ત્ર વાંચે ને મંદિર આવે જાય પૂજા ભક્તિ કરે બધા મુમુક્ષુ ગા, પણ ત્યાંથી શરૂઆત છે. વાસ્તવિક શરૂઆત તો ક્યાંથી થાય છે, મોક્ષ નો પ્રયાસ કરવાનું ચાલુ થાય એ ભૂમિકામાં, એટલે એને મુમુક્ષુપણું કહ્યું. એ પેલા મોક્ષ નો પ્રયાસ જ ક્યાં છે, એ પેલા તો સૂક્ષ્મ મનમાં સમજવું, એમાં સત્તુ સમજાય ન સમજાય, અર્થ અનર્થ આવું બધું પહેલા કરતો હોય છે, માટે મોક્ષ પણ આવતું નથી. અને વિજ્ઞાન તો પ્રયોગાત્મક છે, માત્ર આથી આ વિજ્ઞાન થાય ને આમથી વિજ્ઞાન થાય ને આમ થાય ને આમ થાય એમ જાણી લીધું એ કાંઈ વિજ્ઞાન નથી. એનો પ્રયોગ અંદરમાં ચાલે ત્યારે વિજ્ઞાન, વિજ્ઞાનનો પ્રયોગ ચાલે તો રાત્રિ એટલા માટે ભિન્ન પણ પૂરી છે. તો વસ્તુ તો વિજ્ઞાનની વસ્તુ તો ભિન્ન જ પડી છે. સ્વગ્રહ અને પરગ્રહ તો ભિન્ન છે, એની વચ્ચે સંબંધ કરનાર તો રાત છે. બે ગ્રહ વચ્ચેનો સંબંધ જોડનાર કોણ છે? જીવનો રાગ છે. રાગ થી જુદા પણ કર્યું એટલે ઓલી વસ્તુ જુદા પણ કરવાની મહેનત નથી, મહેનત નહીં રહી. એ તો રાગનો વિષય છે, પરગ્રહ તો રાગનો વિષય છે. જે રાગને જ ભિન્ન કર્યો ત્યાં રાગનો વિષય તો આપોઆપ ભિન્ન થઈ ગયો. એટલે મૂળથી જ રોગને નાશ કર્યો, મૂળથી જ રોગનો નાશ કરી નાખ્યો એમ છે. યથાર્થ પદ્ધતિ છે. એટલે વિજ્ઞાનનો વિષય સમર અધિકારમાં ચાલ્યો. પૂછ્યું કાશી માસી ગાથા હોય, કાશી ગાથામાં તો પહેલા એ જ વાત લીધી છે. રાજથી વિજ્ઞાન તો એવું છે પહેલી પહેલી ગાથામાં. શુદ્ધ વસ્તુમાં અનેરું કોઈ સ્વરૂપ થતું નથી. શુદ્ધ વસ્તુમાં કાંઈ બીજું બનતું જ નથી. એક રૂપ વસ્તુનું જે સ્વરૂપ છે સદા એક રૂપ છે. જ્યારે જુઓ ત્યારે પ્રત્યેક વર્તમાનમાં એકરૂપ જ છે અને તે એકરૂપ પરિપૂર્ણ છે. ક્યાંય ક્ષતિ વાળું ખોડ ખાપણ વાળું એવું તો કાંઈ છે નહીં. અંદરમાં આનંદ સુખ શાંતિથી ભરપૂર છે. જેને એની ખાતરી નથી એને તકલીફ થાય છે. તકલીફ કોને થાય છે? સંયોગની ભીસ કોને આવે છે? જેને ટેન્શન આપણે કહીએ છીએ કે જેને પોતાના સુખ સ્વરૂપની ખાતરી નથી એને. જેને પોતાના સુખ સ્વરૂપની ખાતરી છે એ તો પોતાના સ્વરૂપમાં મસ્ત છે. કરુણા ફકીરી જ્યાં દિલગીરી સદા આત્મામાં મસ્ત રહેવા દે. મન મનના બદલે આમ લેવું આપણે આત્મામાં સદા આત્મામાં મસ્ત રહેવું. એ સમય દ્રષ્ટિની દશા છે. એમને કાંઈ અકસ્માત ભયને કાંઈ ચિંતા થતી નથી. ચિંતાને ભય, શંકાને ભય એને કાંઈ છે નહીં. નિશંકતા છે કે નિશંક શબ્દ વાક્ય છે. નિશંક સતતમ સ્વયં સર્વજન નિશંક છે. ઘણા સિદ્ધાંતો આપણા એમને લીધા છે. અંદરથી આવે માર્ગ અનુસાર હોય એને અંદરથી ઉગે એ બધું અને આત્મામાંથી ઉગે એટલે એને માર્ગ અનુસાર કીધા છે. શુદ્ધ વસ્તુમાં અનેરું કોઈ સ્વરૂપ થતું નથી. એનું છે જ્ઞાન કે સમસ્ત વિકલ્પોથી રહી છે, એકમ એકરૂપ છે. વિકલ્પનો ભેદ પણ ના પડતો નથી. બીજા અકસ્માતની તો પહોંચ નથી પણ એના વિકલ્પની અનેરમાં પહોંચ નથી. ઠીક છે, વિકલ્પ ઉઠે ને એમાં બધું તો કંઈક પરિસ્થિતિમાં કંઈક પ્રવૃત્તિ યોગ થઈ જાય એટલે વિકલ્પ આવે. પ્રવૃત્તિનો વિકલ્પ આવે. પ્રવૃત્તિ યોગ એટલે શું? પ્રવૃત્તિનો વિકલ્પ આવે. તો કોઈ વિકલ્પનો પણ જ્યાં નથી, જ્યાં પોતાના અસ્તિત્વનો અનુભવ છે ત્યાં વિકલ્પની પહોંચ પણ વિકલ્પ બધા ઉપર ઉપર કરે છે. વિકલ્પ બધા જેમ પાણીમાં ઉપલી સપાટીમાં બળબડિયા થાય એમ માનવીની ઉપરી ઉપરની દશામાં વિકલ્પના બળબડિયા થઈ થઈને વ્યાજાય, થઈ થઈને વ્યાજાય. પાણીમાં પરપોટા થાય ને કઈ ને વ્યાજાય, થઈને વ્યાજાય. બસ ઉપરના બળબડિયા થાય એવું જ્ઞાન, એવું સ્વરૂપ સમસ્ત વિકલ્પોથી રહી છે. ચૈતન્ય દળ છે. વિકલ્પ તો ઉપર પાતળી પરિસ્થિતિ છે અમુક ભાગમાં, બાકી આખું ચૈતન્ય દળ છે. એ તો એની અંદર અનંત અનંત શક્તિઓનું સામર્થ્ય ભરેલું છે, બે હદ સામર્થ્ય ભરેલું છે, પાર વિનાનું ભજન બધું ક્યાં છે? આના પ્રકાર વજન નથી ક્યાં તો ફ્યુજ ન થયા તો થઈ જાઓ. સમસ્ત વિકલ્પોથી રહી છે, રહી કેવું છે કે અનાદિ અનંતમ નથી, આદિ ને નથી, અંત જેનો એવું છે એ તો શાશ્વત છે. એ શાશ્વત હોય એનો નાશ થવાનો અકસ્માત થઈને એનો નાશ થાય એવું બધું નથી. સ્વરૂપની અજ્ઞાન દશામાં અકસ્માત નો ભય થયા વિના રહે નહીં, અને જ્ઞાન દશામાં એને સ્વપ્ન પણ ભય થાય નહીં. જાગ્રત અવસ્થાને તો સવાલ નથી, પણ સ્વપ્ન ભય થાય નહીં. જેમ પરગ્રહનું કર્તૃત્વ ને રાગનું કર્તૃત્વ સ્વપ્ન પણ ના આવે, એમ ભય પણ સપનામાં આવે. કેમ કે અનાદિ અનંત છે. એકનું અનંત અસ્તિત્વ છે, એટલું એનું અનંત અસ્તિત્વ છે, અંત નથી, અસ્તિત્વનો અંત નથી. મળી કેવું છે તે પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી, અચળ છે. પોતાનું જે સ્વરૂપ છે એને અચળ નામનું એક વિશેષણ લાગુ પડે છે, એટલે સ્વરૂપમાં ચ્યુતિ નથી થતી. એ જમીનની દશા હોય એમાં આ બધા પ્રવૃત્તિ યોગને એ બધી વાત લાગુ પડે, પણ એ દશાને લાગુ પડે છે, સ્વરૂપને નહીં. અને શ્રદ્ધાએ હું પણ સ્વરૂપમાં સાચું છે, દશામાં નહીં. શું દશામાં નહીં? એટલે જેવો છે કે મારું સ્વરૂપ અનંત સુખ શાંતિથી, અનંત જ્ઞાનથી, એવી અનંત શક્તિઓથી ક્યારે પણ ચલાયમાન થતું નથી. ધરતીકંપ થાય તો પણ, વજ્રપાત થાય તો પણ ચલાયમાન થતું નથી. એમને મજરીએ છે પોતાના સ્વરૂપથી વિચલિત થતું નથી. વળી કેવું છે કે સિદ્ધમ એટલે નિષ્પન્ન છે, એવું બનાવવું પડતું નથી એમ કે છે. બન્યું બનેલું છે, એ તો બન્યું બનેલું છે, એને કઈ બનાવવું પડે એમ પણ નથી. ફક્ત જેવું છે તેવું જોવાની જરૂર છે, ક્યાંયથી લાવવું લઈ જવું પડે એવું નથી, ઉમેરવું પડે એવું નથી, કઈ કરવું ઘડવું પડે એવું નથી. છે જેમ છે એને જોવું છે બસ. એટલે ઉપદેશ એટલો છે કે તું જો, તું તારા સ્વરૂપને જો. એવો પણ ઉપદેશ કેમ આવ્યો કે તું જોતો નથી એટલે, અને જોતો નથી એટલે તું દુઃખી છો. દુઃખો હોવાનું કારણ એટલું છે કે તું તારા સ્વરૂપને જોતો નથી. જેવું છે એવું તારું સ્વરૂપ તું જો, તને દુઃખ ભય શંકા થવાનું કોઈ કારણ નથી. જાઓ આમાં કઈ લેવાનું નથી, દેવાનું નથી, ઠીક. ખાલી મોઢું ફેરવવાનું છે, જ્ઞાનનું મુખ બદલવાનું છે. જે જ્ઞાન બહિર્મુખ થઈને સ્વરૂપના અજાણપણાથી પ્રવર્તી રહ્યું છે, તે જ્ઞાન અંતર્મુખ થઈને સ્વરૂપને અવલોકે, એટલે બધી બધી વાતમાં ફેંસલો થઈ ગયો. સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. કેવો છે આત્મ સ્વરૂપ? સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. ક્યાંય અસમાધાન થાય એવું કઈ આત્મામાં છે. પરમાત્મા છે, એવો પરમાત્મા છે, એવો પોતાનો નિજ પરમાત્મા છે. મોક્ષ દશામાં એનો વિયોગ એક વખત સાલવો
જોઈએ કે અંદરમાં બિરાજમાન છે મારો પરમાત્મા, મને એના દર્શન થતા નથી, મારું અજ્ઞાનનું આવરણ, મોહનું આવરણ દર્શન થવા દેતું નથી, એનું એને દુઃખ સમો તો એ આવરણ ખસવાની તૈયારી થાય, તો આવરણ ખસવાની આવરણ ખસે એટલે સહજ વસ્તુ દેદીપ્યમાન છે, વસ્તુ સહજ પોતાના ચૈતન્યથી દેદીપ્યમાન છે, ચૈતન્યથી ચમકે છે, ચમકતી વસ્તુ છે. વેદનાનો પ્રકાર છે એની આવવો જોઈએ. તો ગળે દર્શન છે, ગળે એટલે આવરણ, ગળે પાતળું પડે, પાતળું પડે તો પાછળ જે તેજસ્વી વસ્તુ છે એનું ભાષ્યમાન પણ થાય. અનંત ચૈતન્ય તેજ થી સમૃદ્ધ વસ્તુ છે, અનંત ચૈતન્ય અનંત ચૈતન્ય દર્શનમાં એની પ્રતીતિ આવે છે, એની ખાતરી આવે છે, અને ખાતરી હોવાને લીધે પછી કઈ શંકા પડતી નથી. એને 60મા પ્રવેશ થયો, 161મા પ્રવેશ. આ બધા ભાઈ સપ્તભાઈના કળશો પૂરા થયા, અને છેલ્લા બે કળશો છે આ અધિકારના. તીર્ણ સરસ નિચિત જ્ઞાન સર્વસ્વ ભાગ ફાવે છે, નિંદાક્રાંતા ફાવે છે. લક્ષ્મણી સકલમ કર્મ મંતી, જે કારણ છે વિદ્યમાન સમ્યક દ્રષ્ટિ અર્થાત શુદ્ધ સ્વરૂપે પરિણમે છે જીવજી, તેના નિસંકિત નિકાંક્ષિત નિચિકિત્સા અમૂળ દ્રષ્ટિ ઉપગુણ સ્તુતિકરણ વાત્સવ્યનો પ્રભાવના અંગરૂપ ગુણો નાનાવરણાદી 8 પ્રકારના પુદ્ગળ દ્રવ્યના પરિણમનને હણે છે. શું કહે છે? નિર્વિરા અધિકાર છે ને, એટલે કર્મની નિર્વિરા કરે છે. કોણ કરે છે? સમ્યક દ્રષ્ટિ છે એને પોતાનું શુદ્ધ સ્વરૂપ જોયું અને જોતાને અસર એવી ઉપજી કે જેવું શુદ્ધ સ્વરૂપ છે એનું પરિણામ થયું. એટલે શુદ્ધ સ્વરૂપ પરિણામ થવાના કારણથી એમની દશામાં આઠ અંગ ઉપજ્યા. સમ્યક દર્શનને આઠ અંગ થયા. આઠ અંગથી વિભૂષિત છે સમ્યક દર્શન. વિભૂષિત એટલે શોભાયમાન છે. આઠ અંગથી એ શોભે છે. આઠે આઠ પેલા આવી ગયા આપણે નિર્ધિરાધિકારના આગળમાં આઠે અંગનો વિસ્તાર આવી ગયો. એની ગાથાઓ મૂળ ગાથાઓ કુંકુંડાચાર્ય ત્યાં છે. એ આઠેના નામ લીધા છે. નિશંકિત છે. આ નિશંકતાના કારણે તો ભય નથી. નિશંકતાના કારણે તો ભય નથી. નિશંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, ઊંડ દ્રષ્ટિ, ઉપગણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને ભાવના. નિકાંક્ષિત એટલે આકાંક્ષા રાખતો નથી. નિર્વિચિકિત્સામાં કોઈ પણ જાતનું કુતૂહલ નથી. અમૂઢ દ્રષ્ટિની અંદર મૂંઢતા નથી. એટલે કે જ્ઞાન મંડાઈને વિપરીત ચાલતું નથી. વિપરીત પોતાનું નુકસાન કરે તો મૂંઢપણું છે. ઉપગુહન એટલે પોતાના ગુણોને દબાવવા, સંતાડવાના બીજાના દોષોને પણ દબાવવાને સંતાડવા. સ્થિતિકરણ પોતાને પણ મોક્ષ માર્ગમાં સ્થિત કરવો અને બીજાને પણ મોક્ષ માર્ગમાં સ્થિત કરવો. વાત્સલ્ય પ્રેમ પોતાના સ્વરૂપનો પણ પ્રેમ અને સાધનનો પણ, નાની પ્રતિનો પણ પ્રેમ અને પ્રભાવના પોતાના સ્વરૂપના પરિણામનો વિશેષ ભાવના કરવી તો પ્રભાવના અને બહારમાં ધર્મની પ્રભાવના કરવી તે પ્રભાવના. એવા અંગરૂપ જે ગુણો છે નિશ્ચય અને વ્યવહાર બે રીતે છે. આઠે ગુણ છે એ નિશ્ચય ગુણો પણ છે અને વ્યવહાર રૂપે પણ એના વિકલ્પો હોય છે. નિશ્ચય રૂપે છે સ્વરૂપ રૂપ પરિણમન છે અને વ્યવહાર રૂપ છે એના બહારના વિકલ્પ રૂપ પરિણમન છે. અંગરૂપ ગુણો જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના પૂર્વગમીના પરિણમનને હણે છે. એ કર્મને જ્ઞંતી, જ્ઞંતી એટલે નાશ કરવો, હણવો. કર્મને હણનારા છે આઠે અંગો છે. એ કર્મને હણનારા છે. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવના જેટલા તે કોઈ ગુણો છે તે શુદ્ધ પરિણમન છે અને તેનાથી કર્મની નિર્જરા છે. સમ્યક દ્રષ્ટિ જીવના જેટલા ગુણ છે, જે ગુણ પ્રગટ થયા એ આત્મિક ગુણોથી શુદ્ધતા પ્રગટે. શુદ્ધતા પ્રગટે એટલે અશુદ્ધિનો નાશ થયો એ ભાવ નિર્જરાથી, અને એના નિમિત્તે કર્મનો નાશ થયો તે કર્મની દ્રવ નિર્જરાથી. એ રીતે સમ્યક દ્રષ્ટિને નિર્જરા છે. અધિકારમાં શું લીધું? સમ્યક દ્રષ્ટિને નિર્જરા છે. તે કારણ છે સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ પરિણામ હોતા નાનાવરણાદી કર્મોનો સૂક્ષ્મ માત્ર પણ બંધ કદી પણ નથી. પછી બંધ અધિકાર શરૂ કરવો છે ને, એટલા અહીંથી એ વિષયનું અનુસંધાન કરશે. કે તત્પશ્ચી અસ્મિન કર્મનો મનાજ બંધ પુનઃ નાશ. તે કારણથી સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ પરિણામ હોવાને કારણે નાનાવરણાદી કર્મોનો મના એટલે છોડો જરા પણ, સૂક્ષ્મ માત્ર પણ બંધ કદી પણ નથી. પુનઃ નાસ્તી કદી પણ નથી એમ લીધો. અધ્યાત્મમાં એમ જ લેવાય કે એને જરાય બંધ નથી, સૂક્ષ્મ બંધ પણ નથી. કર્ણાનુયોગમાં એનો હિસાબ ભલે થતો હોય પણ અહીંયા કર્ણાનુયોગનું પ્રકરણ ચાલતું નથી. કર્ણાનુયોગનું પ્રકરણ નહીં ચાલતું હોવાથી વચ્ચે એ વિકલ્પને ઉઠાવવો યોગ્ય નથી. જો વચ્ચે વિકલ્પને ઉઠાવીશ તો પણ થોડોક તો બંધ થાય છે ને, અલ્પ તો થાય છે ને, તો કે અહીંયા જે વજન દેવું છે આચાર્ય મહારાજને એના ઉપરથી તારું વજન ઉઠી જશે. શું થશે? એ પોતે વજન શું કરવા દે છે ઉપદેશમાં? કે તમે વજન આવે એટલા માટે તમે શું તર્ક ઉઠાવો છો કરવાનો યોગનો, એટલે એ તમે જે વજન આવવું જોઈએ ઉપદેશ તો એ વજન નહીં આવે. એટલે આખો આધાર જે વજન દેવા ઉપર છે, પરિણામનો આખો આધાર શેના ઉપર છે? વેઇટેજ ઉપર છે. તમે ક્યાં વજન દે છો એના ઉપર આખો આધાર છે. હવે આચાર્ય મહારાજ પ્રયોજનભૂત રીતે વજન આપે છે, એ વજનને તોડી નાખે કર્ણાનુયોગને તરફ ઉઠાવી નાખે. હવે સૂક્ષ્મ બંધ તો થાય, કર્ણાનુયોગમાં તો ગુણસ્થાન અનુસાર બંધ કીધો છે, તથા ગુણસ્થાને અવિરિત પણ છે તો એટલો બંધ છે ત્રણ કસાયનો, આત્મા ગુણસ્થાને બે કસાયનો, તથા ગુણસ્થાને એક કસાયની ચોકડીનો બંધ તો છે જ ને. એ વાત આયા દેવી, એ જાણપણું થયું હોય કરવાનું યોગનું તો હમણાં એને એક તોર રાખો એમ કે છે. હા, એક વાત ચાલતી હોય ત્યારે બીજી વાતની ટાણી લગાડવી નહીં. શું કે કહેવાની વાત છે મારી જાય છે, એમાં શું થાય છે? કહેવાની વાત છે મારી જાય છે, ઉડી જાય છે. એટલે એ પ્રમાણે તર્ક કરવા યોગ્ય નથી. અધિકાર કોને સંભળાવે છે? આચાર્ય મુનિઓ નથી સંભળાવતા, મુમુક્ષુ ને સંભળાવે છે. સમય દ્રષ્ટિ ને નહીં, મુમુક્ષુ ને સંભળાવે છે. જો તારું તો એમ જ લેવાનું છે. કેમ લેવાનું છે? એને નાના વેણાદી કર્મનો સૂક્ષ્મ માત્ર બંધ ક્યારેય નથી એમ લીધેલું. હા, તો ભક્તિ ઉગે નેત્ર ઉગે ને. એ રીતે આખો અધિકાર જ સુમે દ્રષ્ટિનો મહિમા કરાવવા માટે નિર્ગ્રહ અધિકાર લેખો છે. આખો અધિકાર સ્પેશિયલ એના માટે લેખો છે. સમય દ્રષ્ટિનો મુમુક્ષુજીને મહિમા આવે, અને જો મહિમા આવે તો એનો દર્શનનો ગળે, દર્શનનો ગળે તો એ સમય દર્શન પામે અનુક્રમે. તત્પૂર્વોપાતમ અનુભવતો નિશ્ચિતમ નિર્જળા એવો નામાવરણાદિ કર્મ સમ્યક ઉપજ્યા પહેલા અજ્ઞાન રાગ પરિણામથી બાંધ્યું હતું. પેલા બાંધ્યું તો અજ્ઞાન દશામાં, તેના ઉદયને જે ભોગવે છે આ સમ્યક દ્રષ્ટિ જીવને વર્તમાનમાં ઉદય ન આવે છે. નિશ્ચિત થી નાનાવરણાદિ કર્મનું ગળવું છે. શું? એ જે અજ્ઞાન દશામાં બાંધ્યું હતું એ જ્ઞાન દશામાં નિર્જરાવી નાખે છે. શું? નિર્જરા એવો ગળવા, એનું ગુજરાતી ગળવું કર્યું છે, એ જ્ઞાન દશામાં ગાળી નાખે છે અથવા નિર્જરા કરી નાખે છે. કેવો છે સમ્યક દ્રષ્ટિજી? કે શાશ્વત જે સપર ગ્રાહક શક્તિ, શું? શાશ્વત જે સપર ગ્રાહક શક્તિ, તેનાથી પરિપૂર્ણ એવો પ્રકાશ ગુણ, તેજ આદિ મૂળ જેનું એવું જે જીવ દ્રહ, તેનો અનુભવ કરવામાં સમર્થ છે. શું છે? કે જે આત્માનું સપર ગ્રહણ શક્તિ છે, સપર ગ્રાહક શક્તિ એટલે જ્ઞાન, જ્ઞાન છે એ પ્રકાશ ગુણ છે આત્માનો. એ પ્રકાશ ગુણ દ્વારા એ જીવ દ્રહ્યને એનું મૂલ્ય બી છે, એનો સ્વભાવ જ એ છે, એ પોતાના સ્વરૂપનો અનુભવ કરવા સમર્થ છે. જ્ઞાન દ્વારા પોતાનો અનુભવ કરવા સમર્થ છે. આવો છે સમ્યક દ્રષ્ટિ જીવ. કંકોત્કિરણ સ્વરસ, સ્વરસ નો અર્થ કર્યો છે સ્વપ્ર ગ્રાહક શક્તિ, જ્ઞાન રસ લીધો છે, આત્મરસ જ્ઞાન રસ. એ જ્ઞાન નો અર્થ કર્યો છે પ્રકાશ ગુણ, તેનાથી પરિપૂર્ણ એવો જે પ્રકાશ ગુણ તે છે સર્વસ્વ આદિ મૂળ જન, એટલે એ જેનું સર્વસ્વ, એ જેનું સ્વરૂપ, એ જેનો સ્વભાવ છે. હા, એનાથી અનુભવ કરે છે. એનાથી શું કરે છે? અનુભવ કરે છે અથવા પોતાના સ્વરૂપને ભોગવે છે. આજ આ રીતે ભોગવવું આવો છે સમ્યક દ્રષ્ટિજી, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્ગ્રહ એને બંધ નહીં ગણતા એમ કે છે. શું એ બંધ અધિકાર આવે છે ને, ત્યાંથી અનુસંધાન બંધનો પોઈન્ટ લઈ લીધો, તેને બંધ થતો નથી, પૂર્વ બંધ કર્મ બંધાયેલા કર્મની નિર્જરા થાય છે.
એક સમય એક સત્ય આંકી ગયા.